પરમ કૃપાલ સદગુરુદેવની આજ્ઞાએ આપણી આજની વિચારણામાં ગાથા 99 ઉપરની વિચારણા છે. ગઈકાલે શું લીધું હતું? ગઈકાલે કઈ લીધું છે? અચ્છા, ક્યાં સુધી વાંચ્યું? આખી ગાથા વંચાઈ આખો વંચાઈ બરાબર. તો 99મી ગાથામાં મહારાજ સાહેબે અહીંયા એવો અભિગમ બતાવ્યો કે 99, 100 અને 101 એ ત્રણેય ગાથા સાથે વિચારવી. અંદર અંદર એ ગાથાઓ સંકળાયેલી છે. એ ત્રણેય ગાથાઓની અંતિમ કડીઓમાં 3 શબ્દો જે વાપરવામાં આવ્યા છે એમાં 99મી ગાથામાં મોક્ષ પંથ ભવ અંત, 100મી ગાથામાં તેજ મોક્ષનો પંથ, અને 101મી ગાથામાં મોક્ષ પંથ તે રીત. થોડા થોડા તારતમ્યતાના ભેદે વાત તો મોક્ષ પંથની જ કરી છે ત્રણે ત્રણ ગાથામાં, તો થોડો ભેદ આવે છે એટલે ત્રણેય ગાથા મહારાજ સાહેબે સાથે લીધી. પહેલામાં કહ્યું કે મોક્ષ પંથ અને ભવનો અંત એટલે મોક્ષનો માર્ગ. આ મોક્ષનો પંથ એટલે માર્ગ, આ મોક્ષનો માર્ગ છે અને પરિણામ ભવનો અંત છે. બે વસ્તુ આપી, આ મોક્ષનો માર્ગ છે અને પરિણામ ભવનો અંત છે. તો કયું કઈ તો જે મોક્ષ પંથ ભવ અંત જે ગાથામાં 99મા લીધું એમાં કયો પંથ? તો કે જે કારણ બંધના તે બંધનો પંથ, અને તે કારણ છેદક દશા એ મોક્ષ પંથ. સંસારમાં આપણે શા માટે છીએ? બંધને કારણે. કર્મબંધ છે માટે સંસારમાં છીએ. જો કર્મબંધ ન હોય તો સંસાર હોય નહીં. તો એ કારણ શેનું થયું? સંસારનું, બંધનું. તો બંધના જે કારણ છે એ બંધનો જ માર્ગ છે. જે કારણોથી બંધન દ્રષ્ટાંતથી સમજવું હોય તો એક દોરી છે, દોરી, અને એક કાતર છે. તો દોરી બાંધવાનું કામ કરી શકે, કાતર ન કરી શકે. કાતર કાપવાનું કામ કરી શકે. એમ આ આપણને કર્મ જે છે એ આપણને બાંધવાનું કામ કરી શકે છે, અને નિર્જરા છે, સંવર છે, એ છોડવાનું કામ કરે છે. બંનેની ભૂમિકા કાર્ય જુદું છે અને બંનેનું ફળ જુદું છે. એ વાત સમજવી પડે. એટલે અહીંયા કહ્યું કે જો મોક્ષ માટેની કંઈ પણ ઈચ્છા જાગૃત થઈ હોય, મોક્ષ પ્રાપ્તિની કંઈ ઈચ્છા સાધકને જાગૃત થઈ હોય, તો એણે પહેલું કામ આ કરવાનું છે કે એણે એ નક્કી કરવાનું કે આમાં કર્મબંધના કારણો ક્યાં છે. એટલે કર્મબંધના જે જે કારણો છે એને છેદતો જાય, ક્રમે કરીને કાપતો જાય, ઘટાડતો જાય, એટલે એનો આશરો તૂટતો જાય. આશરો તૂટતો જાય, કર્મબંધ નવા બનશે નહીં, અને જે છે એનો નિકાલ કરવા માટે નિર્જરા પણ કરશે, સંવરમાં જશે, અને એ ક્યાંક ભોગવવા પડશે તો ભોગવી પણ લેશે ક્ષમતાભાવથી, એમ કરીને કર્મબંધથી છૂટો પડશે. તો પહેલાં તો એના સમજણની વાત છે. એટલે અહીં નીચે આપ્યું, 3 ભૂમિકા બતાવી સાધકની બીજા પારામાં. જેણે સાધનાનો પ્રારંભ કરવો છે, સાધનામાં ઢળવાનું છે, જેની પ્રાથમિક કક્ષા છે, એવા સાધક માટે આ 99 ગાથા છે. 99મી ગાથા એના માટે છે જેણે નિર્ણય કર્યો છે મારે આ કરવું છે. તો શું કરવું છે? એક તો સાધના કરવાની શરૂઆત કરવાની છે. માત્ર વાતો નહીં, સાંભળ્યું ઘણું, વાતો ઘણું કરી, વાંચ્યું ઘણું, પણ પ્રયોગમાં લીધું નહીં. એટલે અહીંયા હવે પ્રયોગની વાત કરી. એણે સાધનાનો પ્રારંભ કરવાનો છે. બીજું, એ સાધનામાં ઢળવાનું છે, એમાં જોડાઈ જવાનું છે, એ સાધનાની સાથે ઓતપ્રોત થવાનું છે. ઢળવું, ઓતપ્રોત થવું પડે. જેની પ્રાથમિક કક્ષા છે એવા સાધક માટેની આ એ ગાથાની વાત કરી. બીજી ગાથાનું મહત્વ બતાવતા કહે છે કે સાધના કરતા કરતા એક વિશેષ સમજણ અને આંતરિક બોધ જેને પ્રાપ્ત થાય છે એ મધ્ય ભૂમિકાનો સાધક છે. સાધના કરતા કરતા વિશેષ સમજણ. સામાન્ય સમજણ તો છે, હવે વિશેષ સમજણ આવે, ત્યાં વિવેક આવે. વિશેષ સમજણ કહેતા વિવેક આવે, હવે વિવેકપૂર્વક કરશે જે કરશે તે, એટલે એ આંતરિક બોધ જેને પ્રાપ્ત થયો છે એ મધ્ય ભૂમિકાનો સાધક છે. એના માટે 100મી ગાથા કીધી, અને પછી કે છે ઉત્કૃષ્ટ કોટીનો સાધક જે સમગ્રપણે આંતરિક ચેતનાનો સ્પર્શ પામીને આંતરિક અવસ્થામાં ડૂબેલો છે અથવા ડૂબવાનો છે, અને જેને હવે બાહ્ય સાધનો, બાહ્ય કર્મકાંડ કરવાની જરૂર નથી, વિચારોની પણ જરૂર નથી, જેને માત્ર પોતાનો સમગ્ર ઉપયોગ સમગ્ર ચેતના સ્વરૂપ તરફ ઢાળવાની છે, ત્યાં બહારના કોઈ પણ સાધન કે અવલંબનની આવશ્યક અનુષ્ઠાનની પણ જરૂર નથી, તેના માટે 101મી ગાથા છે. આમ ત્રણેય ગાથાનો અત્યંત ટૂંકમાં સાર સમજાવી દીધો. આની સાથે આપણે કૃપાળદેવે 954 જે અંતિમ પદ લખ્યું છે, એ અંતિમ પદની અંદરમાં પણ આ ત્રણ ભૂમિકા બતાવી છે સાધકની, એ પણ આપણે જોઈએ. તો 9મી ગાથામાં એમ કહ્યું, 954માં, મંદ વિષય અને સરળતા, સહ આજ્ઞા સુવિચાર, કરુણા કોમળતા આદિ ગુણ પ્રથમ ભૂમિકાધાર, પેલી ભૂમિકાનો સાધક એની ભૂમિકા અહીંયા કૃપાળદેવે બતાવી. મારા સાહેબે એમની રીતે બતાવી, કૃપાળદેવ એમની રીતે બતાવી, પણ સાધક જેને મોક્ષ પ્રાપ્તિનો હેતુ છે, લક્ષ્ય છે, એ બધા સાધક જ છે. જેને મોક્ષ પ્રાપ્તિનો હેતુ કે લક્ષ્ય છે બધા સાધક જ છે. ભૂમિકા જુદી જુદી હોય તો પહેલી ભૂમિકા હોય પછી બીજીમાં આવે પછી ત્રીજીમાં આવે એમ બને. જેમ પહેલાં પ્રાથમિક શિક્ષણ, પછી માધ્યમિક શિક્ષણ, અને પછી કોલેજનું શિક્ષણ, એવી રીતે આ ભૂમિકા એ આગળ આગળ વધતો જાય. તો પહેલામાં શું કીધું, વિષયોની મંદતા. પાંચ ઇન્દ્રિયો છે તેના વિષય છે, પણ એને મંદ કર્યા, ક્ષીણ નથી થયા. પ્રાથમિક ભૂમિકા છે, ક્ષીણની વાત નથી, મંદતા થાય એટલા ઓછા કરે એને માટે પ્રયત્ન કરે, એટલે મંદ વિષય. બીજું સરળતા, સ્વભાવમાં સરળતા, જેમ છે તેમ કેવું સાંભળવું, અને જે કંઈ બોલે તો એમાં ક્યાંય અસત્ય ન હોય, આગ્રહ ન હોય, સ્વચ્છંદ ન હોય, જે સમજાયું એમ સરળ ભાવે ભદ્રિક ભાવે કહી દેવું, જે સમજાયું તે સરળ ભાવે ભદ્રિક ભાવે કેવું, કંઈ ગોપાવવું નહીં, માયાચાર કરવો નહીં, એ પ્રકારે આનું નામ છે સરળતા. વિષયોની મંદતા, સ્વભાવની સરળતા, અને પુરુષાર્થમાં સહ આજ્ઞા, આજ્ઞા અનુસાર કાર્ય કરવું. કોની આજ્ઞા? દેવગુરુ ધર્મ, જેની મળે એની, જ્યાં જેવું નિમિત્ત. પ્રત્યક્ષ સદગુરુ હોય તો સારી વાત છે, ન હોય તો શાસ્ત્ર ધર્મ, એમ સહ આજ્ઞા સુવિચાર, અને આજ્ઞા જે આજ્ઞાનું પાલન કરે છે ત્યારે સાથે સાથે વિચારની અંદરમાં પણ સરળતા આવતી જાય, એ ઉપરાંત એના ઉપર સદવિચાર પણ કરે, વિચારણા પણ કરે કે ભગવાને મને આમ કહ્યું તો આશય શું હશે, એવો વિચાર પણ કરે, અને એમ છતાંય ન સમજાય તો પાછો પૂછે ખરો, એમાં કોઈ પોતાનો અહમ આડો ન રાખે, આવી સરળતા અંદર આવે કે ભાઈ ન સમજાતો તો પૂછી લે. સહ આજ્ઞા સુવિચાર, પછી સ્વભાવમાં કરુણા અને કોમળતા, બે અન્ય જીવો પ્રત્યે, અન્ય પદ પ્રત્યે કરુણાનો ભાવ, અનુકંપા, કોમળતા સ્વભાવની અંદરમાં, કોઈને મન દુભાય એવું એક શબ્દ બોલે નહીં, આ કોમળતા, આ કે છે પ્રથમ ભૂમિકા, આ સાધકની પહેલી ભૂમિકા. આટલા ગુણો તો જોઈએ પછી આગળની ભૂમિકા ઉપર જઈ શકે, આટલા ગુણો પ્રાપ્ત કર્યા પછી. તો બીજી ભૂમિકામાં કહ્યું, કરુણા કોમળતાદી ગુણ પ્રથમ ભૂમિકાધાર, પછી રૂક્યા શબ્દાધિક વિષય. હવે બીજી ભૂમિકામાં રૂક્યા શબ્દાધિક વિષય, વર્ણ સ્પર્શ ગણાય છે ને, વર્ણ સ્પર્શ રસ ગંધ શબ્દ, આમ એને એના સંબંધમાં એ બધા વિષયોથી એ પર થતો જાય છે. રૂક્યા શબ્દાધિક વિષય, સંયમ સાધન રાગ, સંયમના જે સાધનો છે એને પ્રેમથી ભક્તિપૂર્વક પોતાનું કર્તવ્ય છે એમ સમજીને એને આરાધે છે. સંયમ સાધન રાગ, એને અમે ઇન્દ્રિયના વિષયોના સાધનો પ્રત્યે રાગ નથી, ત્યાં રાગ હતો ત્યાંથી છોડાવી અને સંયમના સાધનો પ્રત્યેનો રાગ વાળી દીધો. રાગ છે પણ રાગની દિશા બદલાઈ ગઈ. સંયમ સાધન રાગ, જગત ઇષ્ટ નહીં આત્મથી, એક નિર્ણય હવે હવે આ સાધક એક નિર્ણય કરે છે. આખું જગત આત્માથી હીન, આત્માથી સૌ હીન, જગત ઇષ્ટ નહીં આત્મથી, મારા આત્મ સ્વરૂપથી ઊંચું જગતમાં એક પદાર્થ માત્ર પણ નથી કે જેને માટે થઈ અને હું એની કોઈ પ્રકારે તૃષ્ણા કરું, ઈચ્છા કરું. અને આને કીધું મધ્યપાત્ર, આ ભૂમિકાએ પહોંચ્યો તો એ જીવ મધ્યપાત્ર. હજી એને સંયમના સાધન છે, સંયમ પાળવાનો છે, આજ્ઞા અનુસાર ચાલવું છે, આ બધી વસ્તુ આવી આ બે ભૂમિકામાં આવી ગઈ. અને ત્રીજી ભૂમિકા ઉત્કૃષ્ટ ભૂમિકા આવી ગઈ, એમાં શું કહે છે, નહીં તૃષ્ણા જીવા તણી મરણ યોગ નહીં ક્ષોભ. જીવવા માટે તૃષ્ણા નથી અને કદાચ મરણ સામે આવે તો કોઈ ક્ષોભ નથી, કંઈ વાંધો નહીં, ભલે આવ્યો. એને પ્રેમથી સત્કારે, જેને જ્ઞાનીઓ મૃત્યુનો મહોત્સવ કહે છે, મૃત્યુ આવે ત્યારે જીવ આનંદમાં આવે, આ મહોત્સવ માને, ઓહો મારો એક ભેરો, મારો એક ફેરો ટેડ્યો, મારો એક ફેરો ટેડ્યો, આવો અંદરમાં પ્રફુલ્લિત ભાવ થાય અને મૃત્યુને આવકારે. ઊંચી આ તો ઉત્કૃષ્ટ દશાની વાત છે. નહીં તૃષ્ણા જીવાતણી મરણ યોગ નહીં ક્ષોભ. મહાપાત્ર તે માર્ગના, આ માર્ગનું મહાપાત્ર છે, ઉત્કૃષ્ટ સાધક મહાપાત્ર તે માર્ગના. પરમ યોગ જીતલો, અને એનું ફળ ફળ તરીકે બતાવે છે એ પરમ યોગી છે. પરમ યોગ, પરમ યોગી, યોગેશ્વર, યોગીઓનો યોગી. અને એનું પ્રત્યક્ષ લક્ષણ તો કે જીત લોભ, લોભનો અંશ પણ નથી, લોભનો કણિયો નથી, કંઈ પણ વાસના નથી, તૃષ્ણા નથી, કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા નથી, કાંઈ જ નથી, કંઈ ખેવના નથી. અને એને માટેની અહીંયા 101 ગાથામાં હમણે પણ જે હમણાં મહારાજ સાહેબે કીધું એમાંય પણ જુઓ, એનું પણ એમાં સાથે ઘણો પેલો. તેને હવે બાહ્ય સાધનો, બાહ્ય કર્મકાંડ કરવાની જરૂર નથી, વિચારવાની પણ જરૂર નથી, જેને માત્ર પોતાનો સમગ્ર ઉપયોગ સમગ્ર ચેતના સ્વરૂપ તરફ વાળવાની છે, ત્યાં બહારના કોઈ પણ સાધનો કે અવલંબનો કે આવશ્યક અનુષ્ઠાનની પણ જરૂર નથી. કૃપાળદેવે 22 પત્રમાં ચિદાનંદજી મહારાજની દશા બતાવી છે, એમાં પણ આ જ વાત છે. હવે એવી ભૂમિકાએ પહોંચી ગયા કે કોઈ આવશ્યકો મુનિ અવસ્થાના એનું પણ સ્મરણ રહેતું નથી કે મારે આવશ્યક કરવાનું છે. એ અંદરની પોતાની સ્વરૂપની અંદરમાં એટલી બધી રમણતા લીનતા છે, બહારમાં શું થઈ રહ્યું છે એનું જેને ભાન જ નથી. એને કયા સમયનું ભાન હોય, કયા સ્થાનનું ભાન હોય, એને શું કંઈ ખ્યાલ જ નથી, એ પોતાનામાં જ છે, કેવળ પોતાનામાં. તો એ ત્રીજી ભૂમિકાની વાત છે. એની માટે કહે છે કે 101 ગાથામાં એનું મહત્વ છે. એટલે એ તો પછી જ્યારે આપણે 101 એ ગાથાઓમાં જશું ત્યારે એની વિશેષ વિચારણા થશે, ત્યાં એટલે સ્પષ્ટતા થઈ જશે. પણ ટૂંકમાં અહીંયા આ સમજાયું છે કે જેને મોક્ષની ઈચ્છા છે એ સાધકે આ 3 ગાથાઓ ઉપર બહુ જ વિચાર કરવાનો છે, એક એક દશા એની સાથે પોતાનો મેળ કરવાનો છે. કે મારી અત્યારની અવસ્થા આ 99 ગાથામાં જે કહ્યું એની સાથે બંધ બેસે છે, આગળ વધીને 100 ગાથા કે 101 ગાથામાં, તો એ રીતે પોતાનો મેળ કરતાં કરતાં સાધનાના માર્ગમાં એણે આગળ વધવાનું છે. એટલે અહીંયા ભૂમિકા બાંધી અને પછી 99 ગાથાની એમણે ચર્ચા કરવી છે, એ પછી એ ચર્ચા કરે છે ત્યાં. પછી જે એ જ ગાથાના અનુસંધાનમાં કહે છે લીનતા માટે, કે ભર્તુહરિ મહારાજ એમ કહેતા કે આ બ્રહ્મ એવી લીનતા પ્રાપ્ત થાય કે પથ્થર ઉપર મારું આસન હોય, પદ્માસન વાળ્યું હોય, આંખો બંધ હોય, અંદરમાં શાંત અવસ્થા હોય, મનમાં વિકલ્પ ન હોય અને મારી સમગ્ર ચેતના બ્રહ્મમાં એવી લીન હોય. ચેતના ક્યાં? બ્રહ્મમાં, આત્મામાં. બ્રહ્મ કહેતા આત્મા, શુદ્ધાત્મા, આત્મા માત્ર આત્મા નહીં પણ શુદ્ધાત્મા, બ્રહ્મ કહેતા શુદ્ધાત્મા. એ શુદ્ધાત્માની સાથે બહિરાત્મા જોડાઈ ગયા, એની બધી ચેતના બધો ઉપયોગ કેવળ એની સાથે એકાકાર થઈ જાય. હા, એ બી આ ભર્તુરી મહારાજ કહે છે કે મારી આવી અવસ્થાને માટે હું ઈચ્છું છું કે આવી અવસ્થા થઈ જાય. અને એનું બાહ્ય પરિણામ શું? તો કે બાહ્ય પરિણામની અંદરમાં કોઈ હરણને ખંજવાળ આવે, ખણવાનું સાધન ન મળે, તો મારા બરડા ઉપર એ પોતાના શરીરને ખણે, છતાં મારામાં કોઈ વિકલ્પ ના આવે, ત્યાં પણ ઉપયોગ જાય નહીં, એવી અવસ્થા મને પ્રાપ્ત થાવ. તો આવી વાત કરી છે કે આ સાધકને એક ઉત્તરોત્તર વધતા, અને કૃપાળુદેવે પણ પોતાના માટે પણ આ જ લખ્યું કે અમે ઝાડના ઠૂઠા જેવી અવસ્થામાં આવીએ અને કોઈ હરણ અમારી શરીરની સાથે ઘસે પોતાની ખજવાળ મટાડવા, એનું પણ અમને લક્ષ્ય ન રહે, ઉપયોગ ત્યાં જાય નહીં, એવી સ્થિરતા આવે, એવી સ્થિરતા એ પણ ઈચ્છે છે. એટલે જ્ઞાનીઓની જાત એક છે, એ સમજાય છે. ગમે તે જ્ઞાની હોય, એ ભર્તુરી મહારાજ હોય કે કૃપાળુ દેવ હોય, ભગવાન મહાવીર હોય કે કોઈ અન્ય સંપ્રદાયના કોઈ એવા મહાપુરુષ હોય, ભગવાન બુદ્ધ જેવા, એની જાત એક જ છે. એને કોઈ સંપ્રદાયની સાથે લેવા દેવા નથી, એને કોઈ ગંથ મંત મથ પંથ ગચ્છ કંઈ છે નહીં, એ જ્ઞાનીઓની જાત છે. ગુસ્સુકુમારની વાત કરી, તાજા લોચવાળા માથા ઉપર ચીકણી માટીની પાળ બાંધી, ખેરના ધગધગતા અંગારા મૂક્યા, જરા ચિત્ર તો દોરો શું હાલત થાય. આવી ઘટના ઘટી હોવા છતાં હુંકાર કરતા નથી, અવાજ કરતા નથી, પીડા સહન કરે છે. આ બધું કેમ થતું હશે? આપણે તો વિચાર તો કરીએ, એક ચાલતા ચાલતા એક આપણા ચપ્પલની અંદરમાં એક કાંકરી ઘૂસી જાય ને, તો ઉપયોગ ત્યાં જાય. કાંકરી હો, કાંટો તો હજી વાર છે, દૂરની વાત છે, ચપ્પલમાં વચ્ચે કાંકરી ઘૂરી જાય ને, અને એ સેજ આપણા પગમાં ખસતી હોય ને, તો ઉપયોગ ત્યાં જાય. અને જ્યાં કાઢીએ પછી એ પણ ચેન પડે, ત્યારે એની સામે આ દશા તો વિચારો કે કેવી રીતે આ મહાપુરુષોએ આ સહન કર્યું હશે. એ શું કઈ માટીના બનેલા હતા? આપણા જેવી જ માટી હતી હો, એની માટીમાં કંઈ ફેર નહોતો, એ જ પૂતગલના પિંડમાં વસેલો આત્મા હતો આપણી જેમ જ. પણ અંદર આ પોતે સિદ્ધિ એટલી પ્રાપ્ત કરી છે, ગમે તે જગતમાં થાય ઉપયોગ પોતાના સ્વરૂપમાં, એ સિવાય બીજે ક્યાંય ન જાય. અને આ બધું અભ્યાસથી પ્રાપ્ત થાય છે, કોઈના આશીર્વાદથી નહીં. અભ્યાસ જોઈએ, આશીર્વાદ તો તમને પ્રેરણા માટે છે કે પ્રેરણા મળે આવી. એ જ રીતે ખંધક મુનિની વાત કરી, ત્યાં પણ એવો જ કેવો ઉપસર્ગ જોઈ લો. આમ જુદા જુદા દ્રષ્ટાંત વડે મહારાજ સાહેબે કહ્યું છે કે આ ગાથાને સમજવા માટે આપ્યા છે. તો શું છે કે આ બધા માર્ગે જે મહાપુરુષો ગયા એ મોક્ષના પંથમાં હતા, એમ કેવું છે. આ ત્રણ દ્રષ્ટાંત આપીને એમ કેવું છે, આ બધા મહાત્મા મોક્ષના પંથે ચાલતા હતા અને ચાલતા ચાલતા આવી સ્થિતિનો સામનો કર્યો છે. જેને જેણે જેણે મોક્ષ પંથમાં જવું છે, એને આવી સ્થિતિ ઓછી બધા પ્રમાણમાં આવશે, એનો એને સામનો કરવાનો છે, ઉપયોગ સ્થિર કરવાનો છે, એમાં ક્યાંય ચલિત થવાનું નથી, તો આ કામ થશે. પછીની ગાથામાં કહે છે, સાધકની બે અવસ્થાઓ. જ્યાં સાધકની એક અવસ્થા છે જેમાં સાધનો જરૂરી છે, અને સાધકની બીજી એવી અવસ્થા છે કે સાધનો છૂટી જાય છે. એટલે કે એકમાં અવલંબનની આવશ્યકતા છે, સોમી ગાથા વાત કરે છે, 101મી ગાથામાં આવશે ત્યાં અવલંબન છૂટી જાય છે, એવી વાત. એ શરૂઆતમાં છોડવાના નથી કે પછી 101માં જઈને અવલંબન છોડીએ, એના કરતાં અત્યારથી છોડી દઈ તો એવું ડાપણ કરવા જેવું નથી પાછું, નહીં તો લટકી જવાશે. એટલે સરસ અમારે એને માટે પણ એક બે દ્રષ્ટાંતમાં આપ્યા છે, એ પણ આપણે આગળ આવશે જોશું. કોઈ સર્વસંગ પરિત્યાગ કરીને સ્વસ્થપણે એકાંતમાં ને મૌનમાં ઉભા હોય, અથવા પદ્માસને બેઠા હોય, આંખ બંધ હોય, કદાચ ઉઘાડી પણ હોય, પરંતુ જેમનો સમગ્ર ઉપયોગ સ્વરૂપમાં ઠરેલ છે, જેમનો ઉપયોગ બહાર જતો નથી, તેમને ખબર પણ નથી પડતી કે કાળ કેટલો ગયો, સમય અને સ્થૂળ સંયોગનો પણ એવી અવસ્થા જેમણે પ્રાપ્ત કરી છે તે ઉત્કૃષ્ટ સાધક. આ 101મી ગાથાનું સ્વરૂપ બતાવ્યું, કાળનો કોઈ ખ્યાલ જ નથી, કેટલો કાળ ગયો ખબર નથી, કયા સ્થાનમાં છે ખબર નથી, શું જણાય છે કંઈ નહીં, ક્યાં ઉપયોગ જાય છે કોઈ વિચાર આવે છે વિકલ્પ થાય કંઈ નહીં, સ્વરૂપ સ્વરૂપ સ્વરૂપ, સોહમ સોહમ સોહમ, ઓમ ઓમ ઓમ. આ ધ્વનિ ચાલતો હોય, ક્યાંય ઉપયોગ ન હોય. એ ત્રીજી ઉત્કૃષ્ટ અવસ્થા કીધી. એ અવસ્થાએ પહોંચવું પડશે, કારણ કે ત્રણેય અવસ્થામાંથી પસાર થવાનું છે. નહી તો જે અવસ્થા પર રોકાઈ ગયા ત્યાં એનો માર્ગ, ત્યાં એનો માર્ગ અવરોધ થઈ ગયો, પૂરું થઈ ગયો. એટલે ત્રણેય અવસ્થામાંથી પસાર થવો પડે. ત્રણે ત્રણ ગાથાઓમાં સમગ્ર જૈન દર્શનની મોક્ષની સાધનાનું વર્ણન છે. આ એક અદ્ભુત સંકલન છે. તમામ શાસ્ત્રોમાં મોક્ષના જુદા જુદા રસ્તા છે. વર્તમાનમાં પોતાની ભૂમિકા કક્ષા કેવી છે તે સમજી લેવી બહુ જરૂરી છે. કોઈની સાથે તુલના કરવા જેવી નથી. પોતાને પોતાથી અધિક માની લેવાની જરૂર નથી. વધારે આત્મવિશ્વાસ પણ નહીં અને જરાય ઓછો પણ નહીં. જુઓ, દોરડા ઉપર ચાલવાની વાત છે આ. દોરડા પર આમેય નહીં ને આમેય નહીં, બરાબર સમતોલન. એટલે વધારે આત્મવિશ્વાસમાં નહીં અને અમારાથી કાંઈ થાય નહીં, અમે તો શું હજી એમાં પણ નહીં જવાનું, એમ વાત કરવી છે અહીંયા. પોતાને પોતાથી અધિક માની લેવાની જરૂર નથી, વધારે આત્મવિશ્વાસ પણ નહીં અને જરાય ઓછો પણ નહીં. કેમ થાય સમજવું? જો એમ કે આ તો બહુ અઘરું છે, ત્યાં આત્મવિશ્વાસ નથી, એટલે આગળ પુરુષાર્થ છૂટી જાય. અને વધુ પડતા વિશ્વાસમાં હોય તો કે આ તો હવે કરી લેશું, હવે આ જેની કાલે કરશું, પણ થઈ જવાનું. એને પણ ખબર નથી કે કાળ કાલના દિવસ માટે રોકાશે કે કેમ. એટલે એ બંને આ જીવને માટે એક અવરોધ છે, એ સમજવાનું છે. તમે છો ત્યાં છો અને જેવા છો તેવા છો. સુરદાસજી જેવા સુરદાસજી સંકોચ વગર હૃદયથી કહી શકે, પણ આપણે ન કહી શક્યો. તેમણે શું કહ્યું છે? મોસમ કોન કુટિલ ખલ કામી, જીન તનુ દિયો ઉન કો વિસરાયો, એસો નિમક હરામી, મોસમ કોન કુટિલ ખલ કામી. સુરદાસજીની સરસ પંક્તિઓ છે. ત્યાં ભગવાનની અપેક્ષા છે, પરમાત્માએ મને શરીર આપ્યું, એ શરીર આપ્યું તો જેણે મને આપ્યું એના પ્રત્યે તો મેં એને તો હું ભૂલી ગયો. ઉપકાર તો પછીની વાત છે, દૂરની, એનો ઉપકાર માનવાનો, પણ એને જ ભૂલી ગયો. જેણે મને આ દેહ આપ્યો એને ભૂલી ગયો, અને જે દેહ આપ્યો એમાં હું રીચો પચો રહી ગયો. જેણે આપ્યો એને ભૂલી ગયો, જે મળ્યું એમાં એ ગૂંચવાઈ ગયો. એટલે કે મારા જેવો કુટિલ કોણ? હે પ્રભુ, તે શરીર આપ્યું અને હું તો ભોગોમાં વિષયમાં વૃત્તિઓમાં પદાર્થોમાં ધનમાં સંયોગમાં આશક્ત બની તને પરમાત્માને જ હું ભૂલ્યો. હું નિમક હરામી, હું કૂતરામાંથી પણ ગયો. સાહેબ, કૂતરાને તો રોટલો નાખો તો તમારે ઓટલે છોડે નહીં, સમજે છે. સિક્યુરિટી ગાર્ડ તરીકે નિમણૂક થઈ છે, એટલે બેઠો બેઠો હોય હિંમત છે કોઈને કે ત્યાં જઈ શકે? કેવી કેવી ઉપમાથી આપણને પુરુષાર્થ દ્રઢ કરવા માટે આ મહાપુરુષો આપણને ઉત્તેજિત કરે છે કે સમજો, આવી ભૂમિકા ઉપર આવવું પડશે, નહીં તો નહીં ચાલે. કૃપાળુદેવના વચનો પછી લીધા છે ત્રણ ગાથામાં. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન ચિદાનંદ સુખધામ. બીજું કહીએ કેટલું કર વિચાર તો કામ, અને અધમાધમ અધિકો પતિ સકલ જગતમાં હું. જો એક તરફ આત્માની ઉત્કૃષ્ટ અવસ્થા બતાવતા કહે છે કે મારું શુદ્ધ સ્વરૂપ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન અને સુખનું ધામ, અને બીજી તરફથી એમ કહે છે કે અધમાધમ અધિકો પતિ સકલ જગતમાં હું. બે અપેક્ષા લીધી છે. જો હું મારા શુદ્ધ સ્વરૂપમાં છું તો આવો છું, અને અશુદ્ધ પર્યાયમાં છું તો આવો છું. અશુદ્ધ પર્યાયમાં કેવો છું? અધમાધમ અધિકો પતિ સકલ જગતમાં હું, આ મારો નિશ્ચય છે. આવી દશા છે. અને હે પ્રભુ, હે પ્રભુ, શું કહું દીનાનાથ, હું તો હું દોષનું ભાજન છું એ લક્ષ્માવું જોઈએ. હું તો સર્વગુણ સંપન્ન છું, દોષ તો બધા તમારામાં છે. આ દશા હોય ત્યાં સુધી આ જીવ કાંઈ કરી ન શક્યો. જોઈને
ગ્રહણ કરવું અને આપણો એક દોષ જોઈને પણ કાઢવાનો પ્રયત્ન કરવો, આ સાધકની પેલી ભૂમિકા છે. પેલી ભૂમિકા સાધક આ લક્ષ્ય કરીને કરવું પડે. પછી તુલના બતાવી છે જે જે કારણ બંધના છે, બંધનો જે કારણ છે મોક્ષ પંચ, આ મોક્ષનો પંચ છે. અને આનંદજી મહારાજ એમ કહે છે, પંથળો નિહાળું રે બીજા જીને તણો અજીત અજીત. ઘણા બધા માર્ગ છે પ્રભુ, હું શું કહું. ભગવાનની પાસે જઈને વિનંતી કરે આનંદગંજી, એ કહે છે એટલા બધા માર્ગ છે હું શું કરું, પણ મને તો પ્રિય લાગ્યો છે. કયો? તો કે અનંતા પ્રભુએ જે માર્ગ લીધો ને અજીત અજીત ગુણ ધામ, બીજા જૈન અજીતનાથ, અજીતનાથ સ્વામીએ જે માર્ગ સ્વીકાર્યો એ માર્ગ મને પ્રિય છે. મારે તો એ રસ્તો પકડવો છે, એના માટે હું પ્રયત્ન કરું છું. મને તો પરમાત્માને મેળવવાનો સ્પષ્ટ માર્ગ જોઈએ છે. લોકોએ ઘણી કેડીઓ પાડી, ક્યાં જવું, કેવી રીતે જવું, ક્યાં રસ્તે જવું, એ મૂંઝવણ છે. તટસ્થપણે માર્ગ શોધી કાઢવો છે, મોક્ષ પંથ શોધવો છે. અંદરમાં એક વાત, મોક્ષ પંથ. જે કોઈ પણ સાધનથી જીવ મોક્ષને પ્રાપ્ત કરી શકતો હોય એ ધર્મનો માર્ગ છે. પછી એમાં કોઈ પણ પ્રકારે ત્યાં વિકલ્પ કરવા જેવા નથી કે આ માર્ગ શ્રેષ્ઠ છે અને આ માર્ગ શ્રેષ્ઠ છે. તને જે ગમે એક માર્ગ લઈ લે, એનું તું સેવન કર. માત્ર વાતો કરી જાય છે આ શ્રેષ્ઠ ને આ શ્રેષ્ઠ ને આ શ્રેષ્ઠ ને, કરવું કાંઈ નથી, એનું કાંઈ પરિણામ આવવાનું નથી. પછી આગળ કહે છે, એવી કોઈ જાતિ કોઈ યોની એવું કોઈ કુળ કે એવું કોઈ સ્થાન નથી કે જ્યાં અનંતવાર જન્મ ન હોય, અનંતવાર મેરો ન હોય. અનંતવાર જન્મ એટલે નક્કી થઈ ગયું કે અનંતવાર મેરા પણ ખરા, જન્મ્યો તેને મરવાનું તો નક્કી જ છે. સિદ્ધાંત જે જન્મે તે મરે. જન્મવું એટલે ચેતનનો પૂતગલની સાથેનો ગાઢ સંબંધ થવો અને એ પ્રત્યક્ષ થાય એને કહીએ જન્મ. માતાના ગર્ભમાં આ ચેતન આત્મા આવ્યો, અંદરમાં પૂતગલોના એક પિંડની સાથે સંબંધ તૈયાર કર્યો, સંયોગની અંદરમાં એ પિંડ વધતો ગયો અને જ્યારે પ્રત્યક્ષ જગતમાં થયો, માતાના ઉદરમાંથી બહાર આવ્યો, એને આપણે નામ આપ્યું જન્મ થયો. માતાના ગર્ભમાં તો આ પહેલેથી આવીને વસી ગયો છે. જન્મ તો હવે આપણે કહીએ છીએ તો ઉપચાર છે એક અપેક્ષાએ. અને જ્યારે એ પિંડમાંથી પાછો એ જ આત્મા જે પિંડમાં પ્રવેશ કરેલો એ જ આત્મા જ્યારે બહાર નીકળે છૂટો પડે ત્યારે આપણે કહીએ મૃત્યુ થયું. શું થયું? પ્રક્રિયા થઈ. આમાં કોનું જન્મ થયો અને કોનું મરણ થયું? કોઈ જન્મતું નથી, કોઈ એટલે કોઈ નવું ઉત્પન્ન થતું નથી અને કોઈનો નાશ થતો નથી. એવો અજન્મ આત્મા, એને જન્મ અને મરણ કહી અને આપણે લોકો ઘેલા કાઢીએ, ગાંડા થાય. આ અમારો જન્મદિવસ, આ અમારો બાપુજીની પુણ્યતિથિ, મૃત્યુનો દિવસ, આ બધું તો વ્યવહારથી ગાંડ પણ છે, એક જાતનું ઘેલછા છે. જ્ઞાનીઓને મતે વ્યવહાર જુદો છે, જ્ઞાનીઓના મતે તો આ બધી ઘેલછા છે. જે આત્મા અજન્મ ભગવાને કીધો એ આત્માના કયો જન્મ દિવસ ઉજવો કયો, અને અનાદિથી આવતો આ જ આત્મા એના કેટલા જન્મ દિવસ ગયા આપણને ખબર નથી, બીજાને તો ક્યાં ખબરની વાત રહી હોય છે, ક્યાંય ખબર. અને કયો જન્મ દિવસ એમાં મહત્વનો? એક જ દિવસ જન્મ દિવસ મહત્વનો આવે કે જે જન્મ ચરમ શરીરમાં હોય અને છેલ્લું શરીર પછી ફરી જન્મવાનો નથી. બસ આ અવસ્થા આવે જન્મદિવસ, એટલે ભગવાનના કલ્યાણક જન્મદિવસ ઉજવવાનું મહાત્મ્ય છે. કારણ કે ચરમ શરીરમાં આવ્યા છે, હવે એના પછી કોઈ દેહ ધારણ કરવાના નથી, એનું મહાત્મ્ય છે. એ નિર્વાણ કલ્યાણક ઉજવવાનું કારણ મહત્વ છે. હવે પછી ફરી એને મરવાનું નથી, કારણ કે જન્મ જ નથી, મરે ક્યાંથી? જન્મ હોય તો મરે ને. પણ આ પરમ સત્ય જો લક્ષમાં આવે તો જીવનું ઘણું બધું કામ સરળ થઈ જાય, એનો મોહભાવ તૂટી જાય, એનો અહંભાવ તૂટી જાય, સંસાર પ્રત્યેની રાગ વૃત્તિ છૂટી જાય. રાગ રહી થવામાં પણ દ્રઢતા થાય તો મોટા મોટા બુદ્ધિશાળી જીવો પણ આમાંથી નીકળી નથી શકતા. એક પુરાણી કથા છે, જરા એક સમજવા માટે આશ્રય લઈએ. વેદાંત માર્ગની કથા છે. ભક્ત પ્રહલાદ, ભક્ત પ્રહલાદનો બાપ રાક્ષસ કુળનો જન્મેલો, હિરણ્યકશ્યપ એનું નામ, અને એટલો બધો અહંકાર અને એટલો બળવાન, કેટલાય દેવોને સેવી અને ઘણા બધા વરદાન લીધેલા, એટલે શક્તિ અદ્ભુત, એ દેવોને પણ હરાવે એટલી બધી એની શક્તિ, અને છતાંય એને એક માથે ભય હતો, સતત અંદરમાં એક ભય હતો, મરવાનો, મરવું પડશે. હું આ બધું પ્રાપ્ત કરીશ પણ મરવું પડશે, તો મારે મરવું નથી. તો એને માટે થઈને પછી પાછો ફરી સાધના કરે છે. સાધના કરીને દેવને પ્રસન્ન કરે, પ્રસન્ન કરીને કહે, ભગવાન કે માગ, તારે શું જોઈએ છે? ત્યારે આ કહે છે કે મારે તો અમર થવું છે, મરવું નથી. તો દેવો હાથ ઊંચા કરી દીધા, એ અમારું કામ નથી, અમે કોઈને અમર થવાનું વરદાન આપી શકીએ એ અમારી મર્યાદામાં આવતું નથી, બીજું કાંઈ પણ માગ. પછી તો આ બુદ્ધિશાળી ને, એટલે બુદ્ધિનો વિપર્યાસ, જો અહીંયા કેવું મારે એ છે, બુદ્ધિનો વિપર્યાસ કેટલું કામ કરી જાય છે, બુદ્ધિનો એટલો બધો વિપર્યાસ. એણે એના રસ્તા ગોઈતા કે મરવાના સાધનો ક્યાં ક્યાં છે, એ જેટલા જેટલા તેનું લિસ્ટ બનાવ્યું. ભગવાનને કીધું, થોભી જાઓ, હું જરા નક્કી કરીને કહું તમને કે મારે શું માગવું, એ બીજું કાંઈ માગવાનું કીધું છે? તો એટલે એણે નક્કી કર્યું કે શસ્ત્રથી મરું નહીં, અસ્ત્રથી મરું નહીં, રાતે મરું નહીં, દિવસે મરું નહીં, મનુષ્યથી મરું નહીં, દેવ પ્રાણીથી મરું નહીં, પશુ પંખીથી મરું. આમ એણે કેટલી બધી રીતે જેટલા જેટલા હતા મૃત્યુ માટેના એના લક્ષમાં, બધા એણે લિસ્ટ બનાવીને ભગવાનને પકડાવી દીધું. હાલ્યો લેતા જાઓ, આટલી વસ્તુથી મારે મરવું નથી. ભગવાન કહે તથાસ્તું, દેવે કહી દીધું આ તથાસ્તું, આ તો રાજી થઈ ગયો, હવે હું અમર થઈ ગયો, કારણ તો કે મેં બધામાં ભગવાનને બાંધી લીધા, આમાં ક્યાંય મને મારી નહીં શકે. અને પછી કથા એમ કહે છે કે ભાઈ એનું મૃત્યુ તો નિશ્ચિત હતું, આવું તો કોઈને અમર થવાનું ક્યાંય મળતું નથી, અને અમરત્વનું વરદાન નથી મળ્યું. તો એવી ઘટના ઘટે છે, નરસિંહ અવતાર કહે છે, ભગવાન નરસિંહ અવતાર લે છે, સિંહનું શરીર છે, અને મોઢું છે સિંહનું, શરીર છે મનુષ્યનું, અને એ પ્રકારે જ્યારે પ્રહલાદનો પુકાર સાંભળે છે તો એને એમાંથી મુક્ત કરાવવા ભગવાન પ્રગટ થાય છે. અને રાત પણ નહીં, દિવસ પણ નહીં, સંધ્યાનો સમય, ઘરમાં નહીં, બહારમાં નહીં, ઉંબરાની વચ્ચે એ હરણ્યકશ્યપને પોતાના ખોળામાં લઈ, અને શસ્ત્રની અસ્ત્રની પણ નખ નખથી એની છાતી ચીરી, અને આમ એનો મૃત્યુનો યોગ ઊભો કર્યો. એટલે ગમે એટલો સાવધાન બુદ્ધિવાળો હોય પણ ત્યાં આ બુદ્ધિનો વિપર્યાસ એને અટકાવી દે છે. પણ એ બુદ્ધિશાળી જીવે માત્ર એક જ વિચાર કર્યો હોત, જે અહીંયા બતાવે છે કે જન્મ નથી તો મૃત્યુ નથી, એને માગવું હતું તો એટલું જ માગ્યું હોત કે ભગવાન એવું કરો હવે ભલે મરું પણ ફરી જન્મું નહીં, પણ એ ન માગી શક્યું. એને એ બુદ્ધિ ત્યાં ન ચાલી, કારણ કે બુદ્ધિનો વિપર્યાસ હતો, એને અહંકાર હતો પાર વગરનો. તો એને આવું માગ્યું, જરાક ચૂકી ગયો, જરાક ચૂકી ગયો, ભગવાન હવે ફરી જન્મું નથી, તમને અમર નહીં કરી શકો ને, કાંઈ વાંધો નહીં, એક વાર ભલે મૃત્યુ આવે ફરી જન્મ નથી લો, જન્મ જ તો મરીશ ને, નક્કી તો એ છે ને, જન્મવું જ નથી, પણ એને માગી શક્યું. આ જ્યારે બુદ્ધિનો વિપર્યાસ હોય તો કેવું કામ કરે છે એ બતાવે. એમ છે જ ચૂકી જાય તો આ ફંટાઈ જાય છે. એટલે બહુ જ સાધકે તો સાવધાન સાવધાન થવું પડે. આજે કોઈ આજે જશે, કોઈ કાલે જશે, જ્યાં જન્મ મરણની ઘટના ઘટે છે તેને કહેવાય છે ભવ. એને કોઈ ભવસાગર કહે છે, એવા ભવસાગરનો અંત આવી જાય એને કહેવાય છે મોક્ષ. બસ મોક્ષ શું છે? જન્મ મરણથી મુક્તિ, પરિભ્રમણથી મુક્તિ, કર્મથી મુક્તિ, સંસારથી મુક્તિ, સંબંધોથી મુક્તિ, આ મોક્ષ. એકાકી, કેવળ એકાકી, પોતાના સ્વરૂપમાં સ્થિર, એને ન હોય સગા, ન સંબંધી, ન મિત્ર, ન શત્રુ, ન દેહ, ન ઇન્દ્રિયો, કંઈ નથી, એ સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ, આ મોક્ષ. પછી કહે છે કૃપાળુદેવ શું કહે છે એની વાત લઈ કે પહેલી વાતમાં કૃપાળુદેવ કહે છે કે અમે તો કહીએ છીએ પણ તમે જાતે વિચાર કરો કઈ રીતે બંધાવો છો. સરસ વાત કરી, અમે તો તમને કહીએ છીએ, પણ તમે જાતે વિચાર કરો, કારણ કે ત્યાં સુધી નિર્ણય નહીં થાય. અમારી કીધેલી વાત સાંભળો એમાં તમે નિર્ણય નહીં કરી શકો, પણ જાતે એક વખત અનુભવ કરશો, વિચારશો, અને વાત એકવાર અંદર બેસી જશે તો પછી નિર્ણય કરવામાં મુશ્કેલી નહીં પડે. હા, અમે તો કહીએ છીએ, પણ તમે જાતે વિચાર કરો કે કઈ રીતે બંધાવશો. એમની વાત આપણા ગળે ઉતરે એવી નથી, કારણ કે આપણે બાહ્ય સુખની તલાશમાં છીએ, શોધમાં છીએ. એમને એમ કહેવું છે કે જ્યાં તમને સુખ દેખાય છે, જે અવસ્થામાં તમને સુખ દેખાય છે, તે બધું બંધનું કારણ છે. કારણ કે આ જીવાત્માને સુખ ક્યાં દેખાય છે? પરમાં. એટલે પરમાં સુખ શોધે છે કે જ્યાં છે જ નહીં, અને એ છે તો એ તો માત્ર ભ્રાંતિરૂપ છે, મૃગજળ જેવું છે, અને એ જ બંધનું કારણ છે. સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દમાં, વિષયમાં સુખ દેખાય છે. કેમ દેખાય છે? અનુભવ એવો છે. અનુભવ એવો કેમ છે? તો કે અજ્ઞાનના કારણે. જો મૂળ વાત આવી ગઈ પાછી, આ બધાનું પાછળ કામ કરી રહ્યું હોય તો જીવનું અજ્ઞાન, જ્ઞાન વિપરીત જ્ઞાન, અનાદિના કુસંસ્કારથી રંગાયેલું જ્ઞાન એક અજ્ઞાન છે. અનાદિના કુસંસ્કાર છે, રાગ, દ્વેષ, મમત્વ, અહંકાર, સ્વછંદ, આ બધા અનાદિના દોષ છે, એનાથી રંગાયેલો. પછી એમાં જ્યાં જ્યાં પર પદાર્થ છે એમાં ખાવાનું સુખ, પીવાનું સુખ, સાંભળવાનું સુખ, રૂપ, રસ આદિ વિષયો સંબંધી જે પદાર્થો તે આપણે જોઈએ છીએ અને તે વસાવીએ છીએ, અને તે પદાર્થ પ્રત્યે મમત્વ પણ થાય છે. આ વિષયોમાં આશક્તિ અને પદાર્થોમાં મમત્વ એ બંધનું કારણ છે. આશક્તિ અને મમત્વ બંધનું કારણ ત્યાં છે. પદાર્થ આપણને બાંધતા નથી, પદાર્થ પ્રત્યેની આપણી આશક્તિ આપણને બાંધે છે. આપણને કોઈ બાંધવાવાળું જગતમાં છે નહીં, આપણે જાતે બંધાઈએ છીએ. આ લક્ષ્ય અને દ્રઢતા એ થાય ત્યારે એ સાધકની ભૂમિકામાં આગળ વધતો જાય. અને પછી જે આપણી શાસ્ત્રોક્ત રીતે જે જૈન દર્શને મુખ્ય વાત કરી છે એ બંધના કારણોમાં, એની વાત પણ અહીંયા ભેગી લીધી છે કે બંધ થવાના કારણો કયા? મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને યોગ. આ પ્રતિક્રમણનો અંગ છે. પ્રતિક્રમણ એટલે શું? આની આલોચના કરવી. આ પ્રતિક્રમણ તો મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને યોગ, આ પાંચેને બંધના કારણ કયા છે? મિથ્યાત્વમાં વિપરીત માન્યતા છે, મિથ્યા સમજ છે, મિથ્યા બુદ્ધિ, બુદ્ધિ તો ખરી પણ વિપરીત બુદ્ધિ. એમ એ રીતે મિથ્યાત્વની ચર્ચા પણ કરી છે, અને એ રીતે બધા જ કષાય પણ. કષાય તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ કાર્ય કરીએ છીએ તો એ કાર્ય કષાય રહિતપણે જો કરીએ તો પ્રશ્ન જ નથી આવતો કર્મબંધનો, પણ એવું થતું નથી. કંઈ ને કંઈ કષાય છે, કાં ક્રોધ છે, કાં માન છે, કાં માયા છે, કા લોભ છે. કોઈ નો કસાયમાંનો કોઈ કસાય છે, રતિભાવ છે, ઈષ્ટભાવ, અનિષ્ટભાવ, આવા કોઈને કોઈ પ્રકારે એની અંદરમાં રોકાયા સાથે છે, અને કસાય ભાવ યુક્ત એની પ્રવૃત્તિ હોવાને કારણે કર્મ બંધ થાય છે. પ્રવૃત્તિ કર્મબંધનું કારણ નથી. પ્રવૃત્તિની સાથે કસાય ભળે છે એ પ્રવૃત્તિ, કારણ કે પ્રવૃત્તિ તો મોક્ષ માર્ગમાં પણ જીવ કરે છે. આમ સંસાર પ્રત્યે કરે છે ને, મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ કરે તો ત્યાં બંધાવો જોઈએ. નથી પ્રવૃત્તિ બાંધતી નથી, પ્રવૃત્તિ સાથેનો આપણું જોડાણ છે, કષાય છે, મમત્વ છે, અહંબુદ્ધિ છે, બુદ્ધિનું વિપર્યાસપણું છે, એના કારણે આપણે એ પ્રવૃત્તિથી બંધાય છે. સમજવા જેવું છે. બાકી તો આમાં જે મારા સાહેબે જે અહીંયા પોતાના પ્રવચનમાં કીધેલું ને અહીંયા જે લખાયું છે બધું બહુ સહેલું સરળ છે, એટલે એમાં કંઈ બહુ મને નથી લાગતું ચર્ચાની જરૂર હોય. અમુક મુખ્ય વસ્તુ આપણે લઈએ તો પછી એક એણે ઓલા દાખલો આપ્યો છે અને કુણાલ બહારગામ ગયો ભણતો હતો. તેના પિતા અશોક સમ્રાટે તેને પત્રમાં લખ્યું કે અધ્યયન કરજે, અભ્યાસ કરજે, અને કુણાલની સાવકી માના હાથમાં પત્ર આવ્યો. તે જાણતી હતી કે તેના પિતા જે આજ્ઞા કરશે તેનું કુણાલ તો પાલન કરશે. કોઈ રાજકારણી હોવી જોઈએ, તેણે એક જ કામ કર્યું, ઉપર મીંડું મૂકી દીધું. શું થયું? અંધિયતામ, આંધળો થઈ જા. અધિયતામ હતું એને બદલે અંધિયતામ કરી દીધું, આંધળો થઈ જા. તેણે પત્ર માંચ્યો અને પોતાની આંખ ફોડી નાખી. કારણ કે મા સાવકી હતી, એ પુત્રનું હિત ઈચ્છતી નહોતી, એટલે એના અહિત માટે એણે કામ કર્યું. એકમાત્ર આપણે કહે છે ને એ કોઈની વાતમાં જરાક ટપકું મૂકી દીધું અને જોઈ લો પછી ખેલ. હા, પછી ભડકો થયો, આ ટપકું, આ શબ્દ ઉપર ટપકું મૂક્યું. આ અધિયતામને બદલે અંધિયતામ કરી નાખ્યું. જેણે પત્ર વાંચ્યો આંખ ફોડી નાખી. એક મીંડાનો ફેરફાર થાય ને આવું માઠું પરિણામ આવે, આખે આખા સત્યમાં ફેરફાર થાય તો શું પરિણામ આવે વિચારવું. જીવનમાં શું હાલત થાય અને જે કારણે આવી હાલત થાય, માઠું પરિણામ આવે, તેને મહાપુરુષો મિથ્યાત્વ કહે છે. આ મિથ્યાત્વની સમજણ માટે ઘણી સમજણ આપી હો. અને મોટે ભાગે આ જીવને કંઈ નડતો હોય તો મિથ્યાત્વ છે. પાંચ કારણ આપ્યા છે, એમાં બીજા કારણોને કાઢવા થયેલા છે, મિથ્યાત્વને કાઢવું બહુ મુશ્કેલ છે. અને મિથ્યાત્વથી બહાર નીકળી જાય તો જીવ તો સંકિતમાં આવી ગયો. જીવની અવસ્થા છે, કામ મિથ્યાત્વમાં હોય, ન હોય તો સંકિતમાં હોય. અને સંકેત એટલે મોક્ષનો માર્ગ છે, મોક્ષનું કારણ છે, મોક્ષનું બીજ છે. જ્ઞાનીઓ જુદી જુદી રીતે કહે છે. તો જો મિથ્યાત્વ કહ્યું તો એનું બધું ગયું, પાયો એ છે. કૃપાળુદેવ કહેતા હતા કે ઝાડના પૂડા તૈયાર કરી ખેતરમાં સાચવીને રાખ્યા હોય અને ગામનો માતેલો પાડો ત્યાં આવે તો બધા પૂડા સાફ. ખેડૂતની મહેનત, બધી મહેનત માતેલો પાડો મિનિટમાં ખતમ કરી નાખે. એવી રીતે બિચારો સાધક ક્યારેક તપ કરે, ક્યારેક જપ કરે, પ્રાર્થના કરે, ધ્યાન કરે, તીર્થયાત્રા કરવા જાય, આત્મસિદ્ધિનું પારાયણ પણ કરે, આ બધું થોડું થોડું ક્યારેક કરે અને માંડ થોડી મૂડી ભેગી થઈ હોય અને મિથ્યાત્વ નામનો પાડો આવી બધું સાફ કરી નાખે. મિથ્યાત્વ કેટલું નુકસાન કરે છે. મિથ્યા માન્યતા, મિથ્યા આગ્રહ, શોષણ, આ બધા મિથ્યાત્વના સ્વરૂપ છે. પાડો શબ્દ આપણને ગમે એવો નથી, પણ કૃપાળદેવ આપ્યો છે. અત્યાર સુધી તમે ઘણું કર્યું, પરંતુ મિથ્યાત્વ ધોઈ નાખે છે. આ મિથ્યાત્વ એટલે વિપરીત માન્યતા, અને તે બંધનું કારણ છે. પરમાર્થને વિશે અપરમાર્થ બુદ્ધિ, સતને અસત માનવું, જેમ છે તેમ ન માનતા નથી તેમ માનવું, આવી ખોટી કલ્પનાઓ વિપરીત બુદ્ધિ હોવાના કારણે થાય. મિથ્યાત્વને શાસ્ત્રીય પરિભાષામાં દર્શનમોહ કહ્યો છે. આત્મસિદ્ધિમાં પણ આને મહત્વ આપ્યું છે, ઘણું મહત્વ આપ્યું છે. દર્શન મોહ અને ચારિત્ર મોહ. ચારિત્ર મોહની આજીવે ચિંતા કરવાની જરૂર નથી, એ થઈ જશે, ઠેકાણે આવી જશે. કૃપાળદેવે કહ્યું છે, વચન આપ્યું. પણ દર્શન મોહની બરાબર ચિંતા કરી સાવધાની રાખી. દર્શન મોહ એટલે જીવનો પરપદાર્થ પ્રત્યેનો મોહ, આશક્તિ. અને જે પોતાને કોઈ ઉપયોગમાં આવે એવી નથી એવા પદાર્થ ઉપરનો, એટલે એને મિથ્યાત્વ શબ્દ એમ કહેવું, એ છોડવાનું છે. અને મિથ્યાત્વનું મૂળ જીવતું હશે તો કદાચ દયા કરી હશે તો પણ તે નિર્દયતામાં ફેરવાઈ જશે, ખબર નથી. સૌથી મોટું બંધન કારણ જો હોય તો તે વિપરીત બુદ્ધિનું છે. જગતમાં મિથ્યાત્વ જેવો કોઈ શત્રુ નથી, મિથ્યાત્વ જેવું કોઈ હળહળ ઝેર નથી, મિથ્યાત્વ જેવો બીજો કોઈ રોગ નથી, મિથ્યાત્વ જેવો કોઈ અંધકાર નથી, અને મિથ્યાત્વ જેવું મોટું પાપ નથી. કેટલી બધી રીતે આના પર ભાર મૂક્યો છે મારા સાહેબે, મિથ્યાત્વ મિથ્યાત્વ મિથ્યાત્વ. અને એના ઉપર જે કામ કરવાનું છે, પુરુષાર્થ કરવાનો છે, મિથ્યાત્વને તોડવાનું છે. સંકિતની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવાનો હોય તો આ તો ફળ છે, સંકિત એ ફળ છે. મિથ્યાત્વ જાય એટલે ફળ આવ્યું. શું થયું? સંકિતની પ્રાપ્તિ થઈ. તો કામ ક્યાં કરવાનું છે? મિથ્યાત્વને તોડવાનું. એ ભગવાન અમને સંકિતની પ્રાપ્તિ કરાવો. ભગવાન કહે છે સંકિતની પ્રાપ્તિ તારા હાથમાં છે, તું પેલા મિથ્યાત્વ મૂકીને આવ્યો. તો કે પ્રભુ એ કેમ મુકાય, એના વગર ત્યાં ડગલું હાલતું નથી. તો કે તું જા પાછો, આવી વાત છે. પછી કૃપાળુદેવની બીજી વાતમાં આગળ વધીને કહે છે, જૈન દર્શને બહુ મહત્વનો શબ્દ આપ્યો છે. એ શબ્દ છે આશ્રવ. નવ તત્વની પણ ચર્ચા લીધી અહીંયા, જૈવ જૈવ પુણ્ય પાપ આશ્રવ બંધ સંવંધ નિર્જરા મોક્ષ. આ નવ તત્વ જાણવા જેવા છે. એમાં આસરુ નામનું એક તત્વ છે. જેમ તળાવમાં ચારે બાજુથી પાણી આવે એમ આત્મામાં ચારે તરફથી કર્મોનું આવવું, પાપોનું આવવું, તેને કહેવાય છે આશ્રવ. આશ્રવના મિથ્યાત્વ, અવિરતી, કષાય, યોગ અને પ્રમાદ આ પાંચ મુખ્ય ભેદ છે તેના આશ્રવના. અને તેના પેટાભેદો તો 57 છે. આ બધી ગણિતાનું યોગની અંદરમાં બધી વાત છે, પણ મુખ્ય વાત જ્ઞાનીઓના આજ્ઞા અનુસાર પ્રવર્તન થાય તો મિથ્યાત્વ આપોઆપ ટળી જાય. કારણ કે જ્ઞાની ક્યારેય મિથ્યાત્વને પોષણ મળે એવો બોધ આપતા નથી. બસ આપણે ટૂંકું કરવું હોય તો આમ થાય કે આ 57માં કેમ જવું, 9માં કેમ જવું, મૂક લપ, જ્ઞાનીની આજ્ઞામાં જઈશ, નક્કી કરી લે. તો જ્ઞાની કોઈ દિવસ મિથ્યાત્વને પોષણ મળે એવી આજ્ઞા કરતા નથી, એટલે એની આજ્ઞા એ ધાકડ ધાકડ ચાલ્યો જા, મિથ્યાત્વ ગયું. પછી કે એને માટે આજ્ઞાની જો વાત આવી, હેમચંદ્રાચાર્ય વિતરાગ શ્લોકમાં, એક નાનકડા શ્લોકમાં વિતરાગ પરમાત્માની આજ્ઞા શું છે એટલે સમજાયું છે. જેનાથી આત્મામાં કર્મ આવે તેને આશ્રવ કહેવાય, તે આશ્રવ છોડવા યોગ્ય છે. વિતરાગ પુરુષની ત્રણ આજ્ઞા માટે, ત્રણ કાળ માટે આજ્ઞા છે વિતરાગ પુરુષની. આજ્ઞા કોની? વિતરાગ પુરુષની. જેની તેની નહીં. ભતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, અમરપર્યો જ્ઞાન, આ ચાર જ્ઞાન હોય તો પણ એક છદ્મસ્ત છે, વિતરાગ નથી. સંપૂર્ણપણે રાગદ્વેષથી અને સંપૂર્ણપણે ભોથી અજ્ઞાનથી મુક્ત બેના પછી જે ખજાનો મળી જાય છે તે કેવળ જ્ઞાન છે, એ છે અનંત જ્ઞાન. અનંત જ્ઞાનમાં તેમણે સંપૂર્ણ સમગ્ર અસ્તિત્વ જેવું છે તેવું જોયું અને જોઈને દરેક જીવના ભલા માટે આજ્ઞા કરી, તે વિતરાગ પુરુષની આજ્ઞા. તે પ્રાપ્ત કરવા વચનકોનું સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનો કથન માનવો, તે જેણે અનુભવ્યું. આજ્ઞાનું મહત્વ, આજ્ઞા એક પેલા નક્કી કરો પુરુષ, કે આ પુરુષ સત્પુરુષ છે, એમાં હવે મને કોઈ શંકા નથી. આટલો જો નિર્ણય થઈ જાય તો પછી આજ્ઞા ગમે તેવી હોય. કૃપાળદેવ ખાડાના પાણીનો ખાડો ભર્યો છે, ત્યાં ઉભા ઉભા એમ કે સ્વભાગભાઈ પાણી કેટલું હશે, તો સ્વભાગભાઈ ધોતિયાનો કછોટો મારીને ધુબાકો મારવાની તૈયારી કરે, કૃપાળદેવને હાથ પકડવો પડે. હા, આજ્ઞા છે. તમે કીધું પાણી કેટલું છે, જઉં માપી આવું, એટલે કહું કે અહીંયા સુધી છે, કાંઈ જો વિચાર કરો. હા, આજ્ઞા એ ખબર છે કે આ સત્પુરુષ છે. સત્પુરુષની આજ્ઞા હંમેશા ભક્તના, શિષ્યના, અનુયાયીના કલ્યાણ માટે જ હોય, એમાં એનું અકલ્યાણનો ભાવ ક્યારે હોય જ નહીં, નહીં તો એની દયા અને અનુકંપાનો ભાવ તૂટી જાય. સત્પુરુષ કેમ કરે? આશ્રવની ચર્ચા કરતા કહે છે, આશ્રવ એટલે ચારે બાજુથી કર્મનું આવવું, અંદર આવવું. એક આશ્રવથી બહાર નીકળવા માટે પછી સંવર, નિર્જરા એ બધા માર્ગ અખત્યાર કરવા પડે, પણ લક્ષ્ય ત્યાં રાખવાનો. આશ્રવને પહેલા વહેલા કોઈ પણ પ્રકારે લક્ષ્ય કરી આશ્રવથી છૂટવાનું છે, આશ્રવથી મુક્તિ લેવાની છે સૌથી પહેલી. છેલ્લે મેં કહ્યું જે પાંચમું કરીને કહ્યું, એમાં મન, વચન, કાયાની જે કંઈ પ્રવૃત્તિ થાય તે યોગ. કશાયથી પ્રેરિત પ્રવૃત્તિ છે, શરીરથી ક્રિયા કરી, ક્રિયા ખરી પણ કશાયથી પ્રેરિત છે. આવી જે પ્રવૃત્તિઓ થાય તે બંધના કારણો છે. શું? શરીરથી પ્રવૃત્તિ થાય પણ એની મુશ્કેલી નથી, પણ શરીરની ક્રિયા ખરી પણ કશાયથી પ્રેરિત છે, આવી પ્રવૃત્તિ થાય તો બંધનું કારણ છે. આ બંધના કારણોનું વર્ણન કર્યું અને એ બંધનો પંથ કહ્યો. કહ્યું ને જે કારણ બંધના તે બંધનો પંથ, તો આ બંધના પંથની વાત કરે છે. કયા કારણ? આમ તો બધા આવી જાય છે, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ, પણ બીજા જે છે મિથ્યાત્વ મુખ્ય, એવી રીતે આ યોગ છે એની પણ મુખ્યતા છે. એટલા માટે કે આપણા યોગ સતત ચાલે છે, આપણા યોગ મન વચન કાયાના યોગ સતત ચાલુ છે. ત્યાં સાવધાની ન હોય અને કષાય અને પ્રમાદ અને જે બીજા છે એનો સહાય ભેગો લઈ અને એ પ્રકારે એના યોગ પ્રવર્તતા હોય તો એ બહુ મોટું ભયસ્થાન છે. એટલે યોગની ચર્ચા અહીંયા થોડી કરી છે. હવે શું કરવું? આ બધું જાણ્યા પછી કરવું શું? પ્રશ્ન મારા સાહેબે સરસ કર્યો. આ બધું તમે જાણ્યું, હવે શું કરવું? તેની સૂચના આગળની કડીમાં પરમ કૃપાળુ દેવ આપવાના છે. ગાથા 99, 100 અને 101 ત્રણેય ગાથાઓ અંદર અંદર સંકળાયેલી છે, તેને બરાબર સમજવી પડશે. 99મી ગાથા પ્રાથમિક સાધક માટે છે, 100મી ગાથા મધ્યમ સાધક માટે છે અને 101મી ગાથા ઉત્કૃષ્ટ સાધક માટે છે. આપણો નંબર ઉત્કૃષ્ટ સાધકમાં આવે તેવું આપણે ઈચ્છીએ. ત્યાં બાહ્યક્રિયા નથી, અવલંબન કે આધાર નથી અને ત્યાં પ્રવૃત્તિ નથી. એક રીતે કહે તો મારા સાહેબને એક આશીર્વચન છે આપણને માટે, વાચક માટે એક આશીર્વચન છે મારા સાહેબને. અહીંયા લક્ષ કરો, પ્રેમ છે, કરુણા છે કે આ ત્રણમાંથી ક્રમે કમે ક્રમે જાઓ, પણ લક્ષ 101મી ગાથાનું રાખજો. ભલે તમે 99મી ગાથાને મી ભૂમિકામાં હો, કંઈ વાંધો નહીં, પણ લક્ષ 101મી ગાથામાં રાખજો. રોકાઈ ન જતા કે પ્રભુ અમે તો સાધકની ભૂમિકામાં આવી ગયા, આટલી સાધના કરીએ છીએ, આટલી તીર્થયાત્રા કરીએ છીએ, આટલા વ્રત જપ તપ કરીએ છીએ, ભલે કર, પણ તારો લક્ષ ત્યાં રોકાઈ જવાનો ન હોવો જોઈએ. તારો લક્ષ તો આગળ જવાનો છે, બધું ભૂલી જવાનું છે, કંઈ જ નહીં. સમસ્ત સંસારનું જગતની વિસ્મૃતિ કીધી હોય તો શું કીધું, જગતની વિસ્મૃતિમાં અંતરંગ જગત અને બાહ્ય જગત બંનેની વિસ્મૃત કરવાનું છે. બાહ્ય જગતનું વિસ્મૃત કરવું સહેલું છે, સરસંગ પરિત્યાગ કરીને નીકળી ગયા થઈ ગયું, પણ અંદરનું જગત ઊભું છે. રાગ છે, દ્વેષ છે, કસાય છે, સ્વચ્છંદ છે, પ્રમાદ છે, અહંકાર છે, બુદ્ધિનું વિપર્યાસપણું છે, મમત્વ છે, કેટકેટલા છે. હું તો દોષ અનંતનું એની અપેક્ષા આ અંતરંગ દોષની વાત છે મુખ્યત્વે. બહારના દોષ તો ઓછા બધા પ્રમાણમાં હોય, એટલા આપણે રોકતાય નથી, એટલા નડતાય નથી, વધારે તો અંદરનું દોષ છે એ રોકે છે. આ બધા રાગ દ્વેષ છૂટતા નથી જેમની અંદરમાં. જરાક કોક એક વાત કોઈ કીધી નથી, એ જે ખાલી સાંભળી છે કે આ ભાઈ જેસુભાઈ એમ કીધું કે હર્ષદભાઈ તમારા માટે આમ કહેતા હતા, પૂરું થઈ ગયું. હર્ષદભાઈની સામે હોય અને મને કાંઈ થાય તો બરાબર, એ નથી તોય થાય અંદરમાં, ઓહો એ શું સમજે એના મનમાં, મને આવું કહે. આ વાત એમની કેટલી સાચી છે તો હજી ખબર નથી, એનું મેં હજી નિર્ણય લીધો નથી, પણ અંદરમાં ક્લેશ ચાલુ થઈ ગયો. બસ આવા બધા નાના 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 મોટા અનેક દોષથી આપણે ભરેલા છીએ અને એમાંથી બહાર નીકળવાનું છે. એટલે કરુણા ભાવે કહે છે 100મી ગાથામાં આવશો પછી બસ 101ની ગાથાની ભૂમિકામાં આવશો. આ બધી ભૂમિકા છે, એ ભૂમિકામાં આવવું પડશે, કારણ કે લક્ષ મોક્ષનો છે એને માટે છે. આ જેને લક્ષ મોક્ષનો નથી એને માટે તો ખાવો પીવું મજા કરવી, એને કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. આ જેને મોક્ષનું લક્ષ્ય એને માટે છે. આ અને જે હજી ભૂમિકાની માત્ર ચર્ચામાં છે ને એનું પણ સરસ થોડે સમાપન કરતા લઈ લીધું કે પ્રતિક્રમણ કરે તો પૂછે કે પ્રતિક્રમણમાં કેટલો ટાઈમ થશે. અમે કહીએ કે 2-3 કલાક થશે તો કહે કે ગયા વખતે મહારાજ આવ્યા હતા એમને 1.5 કલાકમાં પતાવ્યું હતું. તેવું આપણને કહેવા માંગે છે કે તમે પણ 1.5 કલાકમાં પતાવો. આ ધર્મ કરવાની કોઈ રીત કે પદ્ધતિ નથી.